તારીખ 27/1/1993 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 4.
અથવા વ્યક્ત, વ્યક્ત અને અવ્યક્ત હોય તો અવસ્થાનો ભેદ થયા. વસ્તુ તો જેવી છે એવી છે, પણ બહુ પ્રકાશમય વાત એવી છે કે પ્રગટ અને ગુપ્ત એ તો અવસ્થા ભેદ છે. બંને અવસ્થામાં વસ્તુ જેવી છે તેવી છે એવી શ્રદ્ધા સુખનું મૂળ છે એમ બીજું છે. એવી વસ્તુ ની એવી જે શ્રદ્ધા તે સુખનું મૂળ છે. પ્રગટ અને વ્યક્ત અને અવ્યક્ત છે, પ્રગટ અવસ્થા અને અપ્રગટ અવસ્થા એ તો અવસ્થાઓના ભેદ થયા. એમ કે વસ્તુ તો મૂળ જેવી છે એવી છે, એવી જે વસ્તુનું સિદ્ધાંત એવી જે વસ્તુનું શ્રદ્ધાંત તે સુખનું મૂળ છે એમ કેમ છે. પણ ત્યાં એ વાત નથી લીધી, જ્યાં અહીંયા પ્રગટ અવસ્થા ભેદની વાત લીધી છે ત્યાં ઉત્તિકાળ પ્રત્યક્ષ છે એ વાત નથી લીધી, એ બંને અવસ્થાની જ વાત લીધી છે. આવરણ અને અનાવરણ એમ કે આવરણ અને અનાવરણ એ અવસ્થામાં થાય છે. વસ્તુ ને આવરણ અનાવરણ સાથે સંબંધ નથી, વસ્તુ તો જેવી છે એવી છે. ગુપ્ત સ્વભાવ ની બંને અવસ્થામાં ભેદ લેવાય. તો અવસ્થા પ્રગટ પહેલા નહોતી ને પછી થઈ તે તો અવસ્થા ભેદ થયો. ચોખ્ખું એમ લખ્યું છે કે તો અવસ્થાના ભેદ છે. બંને અવસ્થા વખતે વસ્તુ તો જેવી છે તેવી છે. બોલાયેલું છે ગુપ્ત અને પ્રગટ અવસ્થા ભેદ છે. બંને અવસ્થામાં સ્વરૂપ છે જેવું ને તેવું છે. બંને અવસ્થામાં મૂળ સ્વરૂપ તો જેવું ને તેવું છે એવો જે શ્રદ્ધા ભાવ તે સુખનું મૂળ છે એમ લીધું છે. પ્રત્યક્ષ જેવી છે તેવી છે, પ્રત્યક્ષમાં પાછું અવસ્થામાં પ્રત્યક્ષ છે એવી તો નથી. પ્રત્યક્ષ પણ સામર્થ્ય રૂપ છે એમ છે, એ સામર્થ્ય અનુગુણનું છે. ભેદનું ગ્રહણ થતા છદ્મસ્થ ને વિકલ્પ ઉપજે છે, રાગની ઉત્પત્તિ થાય છે. એટલા માટે નિર્વિકલ્પ સ્વરૂપ ને એના કોઈ વિકલ્પ ને ન લેવો એમ કરીને એનો કોઈ ભેદ ગ્રહણ નથી કરવો એમ કેમ છે. હમણે તારવેલા છે 4%, અમૃતલાલભાઈ 4%. એમને અધ્યાત્મ ગમતું હતું. ક્યારેક અહીંયા આવતા હતા. રોકાઈ જાઉં અમે તો અમદાવાદ આવ્યા છે એમાં બધો વિચાર આવ્યો ગાડી થી હાલે ને કોબા સુધી જઈ આવીએ. કુદરતી ત્યાં હતા પેલા વેલા અમુક ટાઈમ કોબામાં રહેતા હતા. અહીંયા ક્યારેક ક્યારેક થોડા દિવસ આવી જતા હતા. ગમતું હતું આમ કૃપા ઉદય પ્રત્યે પણ આસ્થા સારી હતી. પછી આપણે પરિચય નથી રહ્યો, પરિચય નથી. આવે તો ચર્ચા ના કરે કઈ સાંભળે એમ કે મને તમારું સાંભળવું ગમે છે એટલે આવું છું એમ કે બીજું કોઈ ચર્ચા નતા કરતા. વિદ્વાન હતા પણ કોઈ ચર્ચા નતા કરતા. હા એ બનવા જેવું છે. એ વિદ્વાનોની તકલીફ છે બનવા જેવું છે. નેચર આમ તો આખી જિંદગી ઘણું વાંચ્યું છે. કોઈ જાણે ક્રમબદ્ધ ની ચર્ચા કરી નથી. તમારું અધ્યાત્મ ગમે સંબંધ હું આવું છું બસ. બધા આપણે કોઈ દિવસ ચર્ચા કરી નથી. બે પ્રયોજન ભૂતું પણ એટલું બધું લક્ષણ હતું કેમ કે અહીંયા આવે ત્યારે પુસ્તકો બધા હોય જે પછી અમને વાંચવાના હોય એમાં બધા વગર કામના પુસ્તકો પણ હોય એટલે એમ લાગે કે ઠીક આ બધું મને તે વાંચે છે. પુસ્તકમાં કીડા હતા. આખી જિંદગીમાં જેટલી બચત તેટલી બધી પુસ્તકમાં જ નાખેલી એમ કહી દેતા. એકલા માણસને બચત તો થાય એ પુસ્તકમાં જ નાખેલી. સંસ્કૃત સારું હંગારી માંથી અનુવાદ કરી શકે, હિન્દી માંથી ગુજરાતી અનુવાદ કરી શકે, સંસ્કૃત માંથી અનુવાદ કરી શકે, હશા જ્ઞાન 100%. પછી કોણ બધો તો વ્યસ્ત લાગે છે. આપણે બહુ દિવસ ચર્ચા નથી સાથે એમને કાઢ્યું છે ને આપણે કાઢીએ નહીં કઈ ચર્ચા તો સાંભળો છે. હવે પ્રશ્ન નથી ઉઠાયો સાંભળવાનો.
ચર્ચા
એટલે આવતા હોય બીજો લાવવાનો પ્રશ્ન ત્યાં તે એક રાખમન કરી દીધો હું રાત તમે વાંચન આપવાનું. તમે ચલાવો અમે આજ તમારો ક્લાસ ભરીએ તો પહેલા ક્લાસ હવે નથી લેવો.
બહુ સારું
આવશે. આપણે બહુ સરસ લખ્યું છે, ઘણું સરસ લખ્યું છે. વક્તા અને શ્રોતા બંનેમાં બહુ સરસ લખ્યું છે. હું તો એ વિષય પર જે વિષય હાથમાં લે છે માસ્ટરી છે. નામદશા સાથે શાસ્ત્રનો શું સંબંધ, તો સમાજને ઘણા ઉપકારી થાય જ્ઞાની, એમનું આયુષ્ય પણ તત્વ સમાજને ખૂબ ઉપકારી થયા હોય, ઘણા ઉપકારી થયા હોય. પણ એમનો વિસ્તાર કરવાનો અભિપ્રાય હતો, એટલે ઘણી જગ્યાએ એમણે કહ્યું છે કે આ વિષય ઉપર અમે આગળ લખશું, આ વિષય ઉપર અમે આગળ બનાવશું. એમ ક્યાંક ક્યાંક બંધ વાળવો પડ્યો છે, કેમ કે નહીં તો બધું એ પ્રકરણ જ ચાલે નહીં આગળ, કે તમારે અટકાવવું અટકવું પડે. બહુ પદ્ધતિસર લખવા માંગે છે એટલે ત્યાં એ બંધ વાળી દીધો છે, આગળ વ્યવસ્થિત લખવા માંગે છે. પૂરું નથી થયું એ વિષય, એ દ્રષ્ટિ અમુક વિષય રહી જાય તો સ્વાભાવિક છે. મોટા ભાગના પ્રશ્નોના ફેંસલા કર્યા છે, વિવાદના ફેંસલા. શરત છે એમાં ક્રમબદ્ધમાં, આત્મા જ્ઞાયક છે એમ રાખીને ક્રમબદ્ધ લેવાનો છે. એ તો ગુરુદેવ શરત મૂકી છે. ક્રમબદ્ધ ક્રમબદ્ધ માટે નથી કહેતા અમે, આત્મા જ્ઞાયક છે અને આત્મા જ્ઞાયક હોવાથી પર્યાય માત્ર ક્રમબદ્ધ છે એમ જણાય છે. જેને આત્મા જ્ઞાયક છે એમ ન બેસે એને ક્રમબદ્ધ ન બેસે, અને ક્રમબદ્ધ ન બેસે એટલે આત્માનો જ્ઞાયક પણ ન બેસે, અને કરતા પણ પુરુષાર્થ કરવાના બહાને પણ કરતા પણ એને ઊભું થાય, પુરુષાર્થના બહાને પણ એ કરતા પણ આને જે ઉપસે અથવા જોર દે છે. તો એ નાયકતાથી નાયકતાથી વિરુદ્ધ છે કરતા પણ એ તો. એટલે દર્શનનું ન બેસે એવી સામાન્ય વાત નથી, દર્શનનું તીવ્ર કરી જાય એવી વાત છે. સિદ્ધાંતનો અભ્યાસ કરવો એ જોખમ અને જવાબદારી વાળી વાત છે. કાં તો સિદ્ધાંત બરાબર બેસે જઈને ત્યારે દર્શનનો મંદ થાય, જો સિદ્ધાંત ન બેસે તો દર્શનનો તીવ્ર થાય. કેમ કે એનો અભિપ્રાય સિદ્ધાંત વિરુદ્ધ જાય છે, એટલે તો બહુ જોખમ વાળી વાત છે. એટલા માટે કૃપાળુદેવે બચાવ્યા છે, ત્યારે દર્શન મને મંદ કર ઉપદેશ બુદ્ધથી વૈરાગ ઉપશમમાં આ પછી મતિ નિર્મળતા થાય ત્યારે તો સિદ્ધાંત ન અડજે. નહીં તો સિદ્ધાંત પણ બહુ પડ્યો, તીવ્ર દર્શન નો ગ્રહિત મુખ્યાત્મા આવીશ, સિદ્ધ તે ગ્રહિત મુખ્યાત્મા આવીશ. ઉપદેશ બુદ્ધના વિરુદ્ધ જઈશ તો પાપના પરિણામમાં વિરોધીશ, શુભ છોડીને અશુભમાં જઈશ. સિદ્ધાંત વે કરવા છે, દર્શન મને તીર્ણ કરવાના છે, એ જોખમ વધારે છે. હા, લગભગ જોખમમાં મુશ્કેલીના ઘણા દેખાય છે એવી પરિસ્થિતિ છે. ગોરબેને 45 વર્ષ સુધીનો સહવાસ હતો, એટલે બેસે તો ગુરુદેવના ચરણમાંથી લાભ લઈ લેવાનો પ્રસંગ હતો, અવકાશ હતો. હવે તો મુશ્કેલી ઊભી થાય. ગુરુદેવ સિદ્ધાંત બહુ ઘણો ઉદ્દેશમાં લેતા હતા, તો ત્યાં એક સગવડ પણ હતી કે ન બેસી ગુરુદેવ પાસેથી સમજી લઈએ. વ્યવસ્થા હતી આર્થ પરિણામ તો જેટલા આતુરતા વાળા પરિણામ થાય એ બધા આર્થ પરિણામ છે, અથવા ધર્મ ધ્યાન વગરના પરિણામ સામાન્ય રીતે બધા જીવના આર્થ પરિણામ છે. રૌદ્ર પરિણામ તો શું છે કે કોઈની હિંસા કરીને રાજી થાય, ચોરી કરીને રાજી થાય, તીવ્ર પાપના પરિણામ કરીને રાજી થાય, સપ્ત વ્યસનના પરિણામ કરીને રાજે ખુશી થાય, કે ધર્મ વિરુદ્ધતાના પરિણામ કરીને રાજી થાય. શું તો રૌદ્ર ધ્યાનમાં આવ્યા જાય છે. આપણે અર્થ ધ્યાનમાં જાય છે, એમાં રાજી થાય તો પછી વિરોધ કરીને રાજી થાય પછી એ વિશેષ રૌદ્ર ધ્યાનના પરિણામ છે. બહુ ખુશી થાય, એક તો વિપરીત જાય ને પાછું બહુ ખુશી થાય તો રૌદ્ર ધ્યાન થઈ જાય. સામાન્ય પણ બધા આર્તના પરિણામ છે, જેટલા રાગાદી ભાવ છે એ બધામાં આર્તતા એ આર્તમાં આવે છે. ભગવાનની ભક્તિ આર્ત ધ્યાનમાં જાય, જાણે ભગવાનની ભક્તિ પણ વિકલ્પ બધા આર્ત ધ્યાનમાં જાય, બધા આર્તના પરિણામ છે. આ બધો બધો આર્તમાં જાય. શુદ્ધ પરિણામ તે ધર્મ ધ્યાનમાં જાય. રૌદ્ર ધ્યાન નું ફળ નરક છે, આર્ત ધ્યાન નું ફળ બહુ ભાગ ત્રિંચ ગતિ છે. પછી સરળતા આદિ સાથે હોય તો મનુષ્ય પણ થાય. અત્યારે તો સામાન્ય શુભ હોય છે, ભાગ્ય કોઈ દેવલોકમાં જાય છે અત્યારે, એ મનુષ્ય છે બહુ દેવલોકમાં નથી જતા. ઘણું શુભ જીવે એવો પ્રકાર ઓછો છે અત્યારે. મુખ્ય પણ એ તિરંજ ગતિનું કારણ છે. તિરંજ પેટ મોટું છે, તિરંજ ગતિનું પેટ બહુ મોટું છે. એક પ્રપદ્યો તિરિંચ ના ઘણા, એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પંચેન્દ્રિય, સંગની, એમાં ઘણા ભેદ, એક એક માં ઘણા ભેદ. પાછા બહુ મોટો પ્રકાર છે, એમાં જવાનો પરિણામોનો પ્રકાર ઘણો છે, અને સંખ્યા પણ સૌથી વધારે ત્યાં છે જીવોની. અને વધારે સંખ્યામાં જીવોને પરિણામ કરે છે, એવા પરિણામ માં જ હોય છે. સમાજમાં શું છે કે નુકસાન ઘણું છે ને ખબર નથી પડતી, શું એનો ભય થયો જોઈએ. સમાજનો ભય વધારે થવો જોઈએ એમ કેવું છે ત્યાં. શું આમ કસાય કરે તો ખબર પડી જાય, સમાજ ને ખબર ન પડે ને. સ્વસંયુક્તતાના પુરુષાર્થમાં જીવ ન રહીએ એટલે પ્રમાદમાં વિયો જાય. પછી ગમે તે કહો તો એ પ્રમાદમાં જાય છે. પછી એમાં કેવું કસાય છે ત્યારે તો સ્પષ્ટ ગણાય કે આ પાપ કરે છે, બાકી પ્રમાદમાં જ જાય છે. એનો ભય રાખવો જરૂરી છે. એટલે કે જાગૃતિમાં આવીને સ્વરૂપ સંયુક્તતાના પુરુષાર્થમાં રહેવું જોઈએ. પરમાગમસારમાં કેટલી વાતો સારી એવી આવી છે. સંયુક્તતાના પુરુષાર્થ, સંયુક્તતાના પુરુષાર્થની વાતો પરમાગમસારમાં કોઈ કોઈ ગુરુદેવના વચનામૃતો સારા આવી ગયા છે. એમનું સંયુક્તતાના પુરુષાર્થ કરે જાય તો પ્રમાદ જ છે. એનાથી સંયુક્તતાનો પુરુષાર્થ બાજુ આવવું જોઈએ. એ દિશામાં કઈક કામ થવું જોઈએ. એ શાસ્ત્ર તો એના માટે છે. એના માટે ખાલી એમને શાસ્ત્ર ને ભક્તિ ના બાહ્ય ક્રિયા જેવી થઈ જાય તો એ બધું પ્રમાદ જ છે. પછી તો બાહ્ય ક્રિયા થઈ જવાની છે. પરિણમન ન થાય તો પરિણમન તરફનો પ્રયત્ન તો ચાલુ ચાલવો જોઈએ ને. પરિણમનની દિશામાં તો કઈક થઈ જાય ને કામ. કાંઈ નહીં તો એની ચિંતા, કાંઈ નહીં તો જીવને એની ચિંતા થવી જોઈએ કે મારું મનુષ્ય આયુ ખર્ચું છું. આયુષ્યલું જાય છે, આયુષ્યલું જાય છે, એમ કઈક તો થવું જોઈએ ને. એમ મને તો રૂઢી કે થઈ જાય ક્રિયા બધી બાહ્ય ક્રિયા જેવી થઈ જાય. શાસ્ત્ર વાંચન બાહ્ય ક્રિયા થાય, પૂજા ભક્તિ બાહ્ય ક્રિયા થાય. પ્રયોગ કરે તો વિજ્ઞાન નો પ્રયોગ એવો છે કે મન ઉપર પણ કાબુ આવે છે. એમાં એક તબક્કે વિજ્ઞાનમાં જાગૃતિ પ્રયોગમાં ઘણી રહીએ છે એમાં થોડું સતતપણું આવે ત્યારે, સતતપણું આવે ત્યારે હાલતા ચાલતા ગમે તે ઉદયમાં પણ એને વિજ્ઞાન સહજ પ્રયોગ થવા લાગે ત્યારે મન કાબુમાં આવી જાય છે. અવલોકન થી પણ થોડીક આગળની સ્થિતિ છે. અવલોકન સારું એવું થાય પછી વિજ્ઞાન ચાલુ થાય છે. વિજ્ઞાનમાં પણ સતત વિજ્ઞાન થાય, સાતત્ય રહે ત્યારે મન ઉપર ગમે ત્યાં મન ન ભમી શકે. પછી એટલી જાગૃતિ હોય કે ગમે ત્યાં મન ચાલ્યું ન જાય. મનોજય કહે છે. પત્રમાં એક વાત આવે છે. મનોવેદ દૈવકમથી જે પ્રયોગ શરૂ થાય અને વેદજ્ઞાનની ચરમસીમાએ પહોંચીને અનુભવ થાય ત્યાં સુધીમાં જે જે પ્રકારો છે એ રસ્તે હેલા વગર સમજાયેલો નથી. ઘણી વાતો એવી છે, રસ્તે ચાલે ત્યારે ખબર પડે કે આમ આવે, પછી રસ્તામાં આમ આવે, પછી રસ્તામાં આવે, એ તો ખબર ના પડે. એ વિશે બહુ પ્રસિદ્ધ પણ અલ્પ માત્રામાં ક્યાંક ક્યાંક હોય છે, એટલે ખ્યાલ ના આવે. એ બાજુનું જાણપણ ન હોય કે એ બાજુની બીજી પદ્ધતિનો ખબર ન હોય, એટલે ખ્યાલ ન આવે કે આમાં શું કહેવા માંગે છે, આમાં શું કહેવા માંગે. માળામાં સત્સંગના પ્રકરણમાં સત્સંગનું મહત્વ ઘણું આવ્યું છે અને કુસંગનો નુકસાન જ ઘણું બતાવ્યું છે. સાથે સાથે બે પડખા લીધા છે, સત્સંગનું મહત્વ પણ ઘણું બતાવ્યું છે અને કુસંગનું નુકસાન પણ ઘણું બતાવ્યું છે. તો માની અંદરમાં પ્રૌઢ વિચાર છે, પંદર સત્તર વર્ષની ઉંમરે વિચારની પરિપક્વતા ઘણી છે. નહીતર એટલો ન હોય તો સંસ્કારી જીવને કોઈ વાત નીકળી જાય, માર્ગાનુસારી પણ હોય એટલે કોઈ સિદ્ધાંત વચન પણ નીકળી જાય. અને યથાર્થ હોય પણ એમ આમને તો ઘણી વિશિષ્ટતા છે, ખૂબ વિશિષ્ટતા ઘણી છે. કેટલાય વિષય હાથમાં લીધા છે પોતે, બધા વિષય ઉપર બહુ પ્રૌઢ વિચારણા વિચારી શકાશે. પોતે લખેલું પુસ્તક પોતે પ્રકાશન કરવાનો એ વખતે અભિપ્રાય રાખ્યો છે, છતાવ્યું છે. આવી આવે છે પ્રમાણિકતા કેટલી, કે મોક્ષ માળા છપાવવામાં વાર લાગી અને કેટલાક લોકો એના પૈસા ભરી દીધેલા, અંદાજ આ કિંમત ની પડશે તો અમારા અમારા પૈસા લઈ લ્યો, અમારા પૈસા લઈ લ્યો. હવે પૂરતા પૈસા આવ્યા નહી, અધૂરા પૈસા આવ્યા એટલે કામ શરૂ ન કર્યું. મોડું થયું 10-12 મહિના તો પછી એમને ભાવના બધ છપાવીને આરે ભેટ આપી, દંડ ભોગવો, ભાડું કર્યું છે ને આ તો મોક્ષ માળાની સાથે ભાવના બધ આપશો. એ વખતે એવું નતું ભાઈ કોઈ એમ કહી દે ભાઈ છપાવી નાખવાના મારા તરફથી, એવું નતું. નહીતર તો જુઠાભાઈ જયસિંહભાઈ, જુઠાભાઈ જયસિંહભાઈ, જુઠાભાઈ તો કોઈ ગુજરી ગયા પણ જયસિંહભાઈ એમના મોટા ભાઈ હતા, એમના પરિચય એમના હતા, શ્રીમંત માણસ હતા, અમદાવાદ જ્યાં ઉતરતા એ જમાનાથી લોકો શ્રીમંત હતા. હા, મિલવાળા મંગળદાસ જયસિંહભાઈ, મંગળદાસ ના દીકરા શાંતિલાલ, શાંતિભાઈ તો ગુરુદેવ પાસે આવી ગયેલા, શાંતિલાલ મંગળદાસ જયસિંહભાઈ. જયસિંહભાઈ છે એના ગ્રાન્ડફાધર શાંતિલાલ શેઠના, એ કૃપાલુ દેવના સીધા પરિચયમાં હતા. જુઠાભાઈ એના નાના ભાઈ હતા. અમદાવાદ એને ત્યાં ઉતારો હતો, એમનો રહેતો હતો. જુઠાભાઈ ને ઓળખાણ હતી, એમને ઓળખાણ હતી, એટલે તો કહ્યું ને મોક્ષ માર્ગ ને દે એવું સમકી તમને પ્રગટ થયેલો, એમને ઓળખાણ હતી.
પ્રથમ
પ્રથમ ખરો, એમને વિશ્વાસ આવી ગયેલો આપતો પુરુષ છે એટલે એમને મોક્ષ માર્ગ ને દે એવું સંકેત એને હતો એમ કહ્યું. પ્રશ્ન ઉઠાવ્યો છે, આનો કાગળ આવ્યો છે સુમતીભાઈ નો અમદાવાદથી, કે ત્યારે તો 2300 વર્ષ છે, કેવી રીતે જ્ઞાન દશાને ઓળખી એમણે. જ્ઞાન દશા નતું પણ કઈ એમને સંકેત, બીજું સંકેત નતું એમ તો ન જ કહેવાય ને, ત્રીજું નતું. અને પૂર્વના આરાધક હતા, પૂર્વના આરાધક હોય, સંસ્કારી હોય, એટલે એમના એમના વચનો એમના શ્રીમુખેથી તો સિદ્ધાંત વચનો ને ઘણું નીકળે, પારમાર્થિક વાતો બહુ નીકળે અને ઘણી પારમાર્થિક વાતો નીકળી છે. જેમ કે સ્વગ્રહ ના રક્ષક ત્વરાથી થાવ, તો એ બધું તો ક્યાંથી નીકળ્યું? સંકેત તો હજી થયું નથી, ક્યાંથી નીકળ્યું? કે પૂર્વનો આરાધક પણ છે, એની ઘણી વિશેષતાઓ અત્યારે પ્રગટ થવા માંડી છે એની અંગે છે. પૂર્વે જે આર્યું છે એના કારણે કેટલીક વિશેષતાઓ જ્ઞાન દશા પૂર્વ પહેલા પ્રગટ થવા માંડી. સૂરજ જયારે ઉગે ત્યારે જ ઉજવળ ઉઠે. એ દશા છે એ સત્કાર કરવા યોગ્ય છે, સ્વીકાર કરવા યોગ્ય છે, આદર કરવા યોગ્ય છે, ભક્તિ કરવા યોગ્ય છે. 751 માં એટલા માટે નાખ્યો. અને હું કઉ છું ને, વિતરાગ પુરુષો એ આ માન્ય કરેલી વાત છે એમ કે છે. આમાં તો ઊંડી સમજણ નો વિષય છે, ઉપર છલ્લી સમજણ નો વિષય નથી. એટલે તો હું કહ્યું કે તમારે કબીર ના વચનો વાંચવા, સુંદર દાસ ના પુસ્તકો વાંચવા, અખાના વાંચવા, એ બધું શું કરવા? કયા માર્ગ અનુસારી હતા? અહીંયા વાત વિવાદ કરવા વાળો રહી જશે, આ ના કરવા વાળો ઓલા પામી જવાના છે, એવું છે. પતંતર એટલે પડદો ખસી ગયો, પટ એટલે પડદો, પટ એટલે પડદો, અંદર નો પડદો ખસી ગયો હોય જેના નિમિત્તે એને સર્વસ્વ, પછી પરમેશ્વર બુદ્ધિ જ આવે ને, એને સર્વસ્વ અર્પણ કરવું, સર્વાર્પણ બુદ્ધિ એ બહુમાન કરવું. શાંતિલાલ બે શેઠ પાપ દીકરા નીચે એમણે દાસભાઈ સર્વિસ કરેલી છે અહીંની મિલમાં. અહીંયા મિલતી અમદાવાદ માં મિલ હતું, બાજુ કલોલ બાજુ મિલ હતી, મહેસાણા ની બાજુ મિલ નું ગ્રુપ હતું આખું એ લોકોની પાસે. પ્રસન્નતા તુષ્ટમાન થાય એટલે, એટલે અતુષ્માનતા એટલે રોષ, તોષ, રોષ એટલે દ્વેષ અને તોષ એટલે પ્રસન્નતા, રાગ થાય. એટલે દેવ દેવી એનો પ્રસન્ન પણ એને શું કરવું એમ કે એમ છે ને. હવે બેસી જશે, પ્રસન્ન પ્રસન્ન કરવો એવો એનો અર્થ કરો એટલે બેસી જશે આખી વાત.
હું સમજ્યો કે તમને તમારા આત્માના હિત માટે પરવરવાની અભિલાષા રાખતા હતા, તેથી નિરાશા પ્રાપ્ત થઈ હોય તો તે તમારું આત્મદેશ છે.
પરવાર નથી કદાચ નિપટવું,
તમે હિન્દીમાં એને એમ નિપટવું કહો છો, અમે એમ કે ભાઈ પરવારી લેવું છે એટલે કામ પૂરું કરવું, પરવારું એટલે કામ પૂરું કરવું એમ. એટલે શું છે કે તમે તમારે અભિલાષા હોય કે આત્મહિત કરી લેવું છે અને છતાં ન થતું હોય તો ખેદ આવે ને, નિરાશા થાય ત્યારે શું થાય, ખેદ થાય કે મારું આયુષ્ય તો ચાલ્યું ગયું, હજી કામ નથી થતું, તો એટલું તો થવું જોઈએ ને. હમણાં એ વાત ચાલી ગઈ આપણે, શું જો ખેદ પણ ન થાય તો એને કાંઈ દરકાર નથી એમ એનો અર્થ થયો. શું કાં તો આત્મહિતની દિશામાં કાંઈક પ્રયાસ થવો જોઈએ, અને પ્રયાસ ન થતા કાંઈ સફળતા ન મળતી હોય તો એનો ખેદ થવો જોઈએ, એવું કાંઈક તો હોવું જોઈએ ને એમ કેવું છે. ખ્યાલ આવે છે, બેસે છે પછી વાત.
તમારા શુભ વિચારમાં પાર પડો, નહીં તો નિશ્ચિતથી પાર પડ્યા તો એમ સમજો. તમારા શુભ વિચારમાં પાર પડો,
પાર પડો એટલે પૂરું કરવું,
નહીં તો નિશ્ચિતથી પાર પડ્યા તો એમ સમજો.
કેટલા મોસે પાનો 157 નું પાનું છે. તમારા શુભ વિચારમાં પાર પડો, નહીં તો સ્થિર ચિત્તથી પાર પડ્યા છો એમ સમજો. મનમાં રાખેલી વાત છે, બહુ ખુલાસા વાળી વાત નથી, પણ એક પહેલી વાત અડધું વચન તો સમજાય એવું છે કે તમને જે શુભ વિચાર આવે છે એ કાંઈ તમારું સફળ થાવ એમ, પણ સફળ ન થયા હોય શું, નહીં તો સ્થિર ચિત્તથી પાર પડ્યા છો એમ સમજો. એટલે એમાં કોઈ વિચારણાની અંદર શાંત ચિત્તથી એ સંબંધે વિચારણા હોવી જોઈએ એમ કંઈક અભિપ્રાય છે.
જ્યાં સુધી તે તત્વની પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી મોક્ષની તાત્પર્યતા મળી નથી.
તાત્પર્ય એટલે સાર રૂપે આપણે આ બધી વાતનું તાત્પર્ય શું છે, સાર શું છે, તે તત્વ એટલે આત્મતત્વ એમ. જ્યાં સુધી આત્મતત્વની પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી મોક્ષની તાત્પર્યતા મળી નથી એમ. એટલે આત્માને મોક્ષ તો અનુસંધાન છે જ. આપણે ત્યાં કરોણા છે, કાઠિયાવાડી ભાષામાં કે મહેમાન. આ સંસારમાં આ સંસારી કુટુંબ છે અને એ કુટુંબમાં આપણો આત્મા મહેમાન તરીકે આવેલો છે એમ સમજવું. મહેમાનને ઘરમાં માથાકૂટ ન કરવાની હોય. આપણે કુટુંબમાં માથાકૂટ કરીએ છીએ, આમ ચાલવું જોઈએ, આમ ન થવું જોઈએ, આમ જ થવું જોઈએ, કે ભાઈ તું મહેમાન છો એમ સમજીને રે ને એમ કે છે. કુટુંબની અંદર તું એક મહેમાન તરીકે આવ્યો છો એમ જ સમજીને રે ને એમ કેવું છે. ગમે ત્યારે તો અનિશ્ચિત છે, ક્યારે જવું એ તો અનિશ્ચિત છે. માટે કુટુંબ માં મહેમાન તરીકે રહેવું એમ કે છે, શું તો બહુ માથાકૂટ નહીં થાય, નહીં તો હેરાનગતિ થઈ જશે, કેસ વધી જશે. એનું કારણ કે કુટુંબમાં બધાના રાગ જુદા જુદા હોય, પોતાના રાગ પ્રમાણે બધા ચાલે, અસંભવિત છે. બસ મહેમાન માથાકૂટ કરે નહી, મહેમાન કરે માથાકૂટ, કેમ કે કોક નું ઘર છે, કોકના ઘરમાં શું કરવા કોઈ માથાકૂટ કરે. મારું ઘર છે તો માથાકૂટ કરવાનું ને, મારું ઘર જ નથી, હું તો મહેમાન છું અહીંયા, મારું ક્યારે જવાનું થાય કઈ નક્કી નહીં ભાઈ, આપણે મહેમાન તરીકે ખાઈ પીને આપણું કામ કરી લ્યો. એ વાત છે. સત્પુરુષના અંતકરણે જે આચરણા કરી એ ધર્મ છે, અથવા એમણે કહ્યું તે ધર્મ છે, બંને ધર્મ જ છે. એમણે કહ્યું તે પણ ધર્મ છે, અને અંતકરણ થી પરિણામ તે પણ ધર્મ છે. આચરણ એટલે પરિણામ. એમણે 20 વર્ષે વચનો લખ્યા છે, 60 વર્ષે આપણે ઉકેલવા બેઠા, ખરું ને? તો 20 વર્ષે લખ્યા છે. હા કયો બૌદ્ધ કે છે કે આત્મા અનિત્ય છે, તો કે શ્યાત અનિત્ય છે. હા, શ્યાદવાદ માં તો શ્યાત શબ્દ છે ને, કોઈ મત અસત્ય નથી, કેમ કે બધા શ્યાદવાદ માંથી જ નીકળ્યા છે, હિનવાણી માંથી તો નીકળ્યા છે બધા, કોઈ અસત્ય નથી. એ અમારી એક વાર ચર્ચા ચાલી હતી, એની વાત હશે તો કે ભાઈ આ તો આવી રીતે વાત કરે છે, બરાબર નથી લાગતી. એક અપેક્ષા એ તો એ વાત બરાબર છે, તો એ તો તમે મેળ મેળવી દો છો, જે અપેક્ષા એ બરાબર છે એ બરાબર છે, એકાંત કરે તો તો ખોટું છે. એ શું કરતો હતો, અન્ય મત ની વાત આવે તો સીધો નિષેધ કરવાને બદલે આ અપેક્ષા એ વાત બરાબર છે એમ લઈ લે, મત મતાંતર માં કોઈ ન પડે એટલા માટે. હું આવું છે ને, સ્વામી રામદાસ નો લખ્યું છે, જો કેવી સરસ એમણે વાત કરી છે, 770 છે ઘણું કરીને. વૈરાગી બહુ હતા, લગ્ન નતા કરવા, મા બાપે પરણે લગ્નમાં બેસાડવા સુધી એના ઉપર દબાણ રાખ્યું, માયરામાં બેસાડ્યા ત્યાં સુધી વરરાજા બનાવીને હકમણ કર્યું ને લગ્ન લીધા. આપણે હિન્દુ વિધિમાં સાવધાન બોલે, તાંબા કુંડી કે સાવધાન, વરકન્યા તો કે સાવધાન, સાવધાન તો કહે તો મને સાવધાન સાવધાન, મને જગાડે છે આગે. રાત્રે લગ્ન થતા તે દિવસે અંધારી રાત બરાબર, મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા, ઈ ડ્રેસમાં રાતના અંધારામાં મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા. નાનું ગામડું હશે, ગામ બારવી આગ્યા, એક ઝાડ ઉપર એની વાય બધા પડ્યા, પછી એનું કુટુંબ છે બધા દોડ્યા એની પાછળ, જોયું મને તો પકડી લેશે, એટલે અંધારામાં કોઈક ઝાડ ઉપર ચડીને બેસી ગયા. ક્યાં ઝાડ ઉપર ચડ્યા તો કોને ખબર પડી નહીં, બધા બહુ ગોતા ગયા, ક્યાં ગુમ થઈ ગયા ગુમ થઈ ગયા ગુમ થઈ ગયા. અડધી કલાક કલાક ગોતીને હોઉં ઘર ભેગા થઈ ગયા, વહેલી સવારે ઝાડ ઉપરથી ઉતરી અને જંગલમાં આવી ગયા. પછી સ્વામી રામદાસ તરીકે બહુ પ્રસિદ્ધ થયા, અને શિવાજીના એ ગુરુ હતા, એમણે દાસબોધ નામનો એક ગ્રંથ લખેલો છે, એના ઉપર વાત કરે છે. ભાષા મરાઠી ભાષામાં છે મૂળ, તેનું ગુજરાતી ભાષાંતર છપાઈને પ્રગટ થયું છે. મેં વાંચ્યું છે આ દાસબુદ્ધનું પુસ્તક. જે પુસ્તક વાંચવા તથા વિચારવા અર્થે મોકલ્યું છે, કોને? લલ્લુજીને મોકલ્યું છે કે આ પુસ્તક તમને વાંચવા વિચારવા મોકલું છું. પ્રથમ ગણપતિ આદિની સ્તુતિ કરી છે. એમાં શું કર્યું? તો હિન્દુ ધર્મનું પુસ્તક છે ને, તો પ્રથમ ગણપતિ આદિની સ્તુતિ કરી છે. તેથી તેમજ પાછળ જગતના પદાર્થોને આત્મારૂપ વર્ણવીને ઉપદેશ કર્યો છે. બધું આત્મા જ છે. હું ઘાસ ચાસ ને પાસ પણ વિશ્વપતિનો વાસ, બધું આત્મા જ છે. હું તેથી તેમજ તેમાં વેદાંતનું મુખ્યપણું છે તે વગેરેથી કાંઈ પણ ભય નહીં પામતા. એ બધું વાંચીને કાંઈ ભય પામવાની જરૂર નથી અથવા વિકલ્પ નહીં પામતા. આત્માર્થ વિશેના ગ્રંથ કરતાનું વિચારોનું અવગાહન કરવા યોગ્ય છે. શું? આત્માર્થ વિશેના ગ્રંથ કરતાના વિચારોનું અવગાહન કરવા યોગ્ય છે. આત્માર્થ વિચારવા માટેથી ક્રમે કરીને સુલભતા થાય છે. શું? આત્માર્થ વિચારવા માટે તમને મોકલું છું આ પુસ્તક. એમ કે છે એમાંથી આત્માર્થ કેવી રીતે સાધવો એટલું જરાક ધ્યાન દેજો. બાકીનો ભાગ છે એ તમારે કામનો નથી અને એમાં કઈ મૂંઝાવાની જરૂર નથી, છોડી દેજો તમે. એમ કે છે શું? એ ગણપતિની સ્તુતિ છોડી દેજો અને બીજું વેદાંત પણ છોડી દેજો. એમ કે છે એનો વિકલ્પ નહીં કરતા. પણ જે ભાગમાં આત્માર્થની વાત છે એ તમે વિચારજો, એ તમારા કામમાં આવે એવી છે એમ કીધું છે. એક પુસ્તક વાંચીને મુમુક્ષુને કયો ભાગ કેટલો ઉપયોગી છે એ જુદું કાઢીને એને બતાવતા કે આ તમે વાંચો, આ તમારા વાંચવા જેવું છે, તમારી યોગ્યતામાં આ જરૂરી છે એમ. એનો અર્થ શું છે? કે તમારી યોગ્યતામાં અત્યારે આ જરૂરી છે એમ કેવું છે. બહુ વિચિત્ર હતા. છે બીજા કોઈ પ્રશ્ન? અમુક વચનોમાં શું છે, આગળ પાછળ રેફરન્સ નથી એટલે મનમાં એમણે શું ધારીને લખ્યું છે એ ખ્યાલ ના આવે. કોઈ કોઈ વચન એવા છે, એમણે 700 વચનમાં મેં કોઈ એવા છે, બીજે ક્યાંક ક્યાંક એવા છે. વ્યવહાર માત્ર પૂર્વ પર્યાય છે. બે પ્રકારે મનોજય થાય છે. એક પવનનો જય એટલે યોગાભ્યાસથી થાય છે અને એક ભેદ જ્ઞાનના અભ્યાસથી થાય છે. શું? જે મનોજય કરી શકે એને આત્મામાં સ્થિર થવું એ સહેલું પડે, કારણ કે મનની ચંચલતામાં પરવશ ન થાય ને, સ્વવશ થઈ ગયું ને મન એટલે. શું? પણ યોગાભ્યાસથી અધ્યાત્મ સાથે હોય તો એ યોગાભ્યાસ કામમાં આવે. શું? જેમ કે વ્યાકરણ આવડતું હોય એને શાસ્ત્ર સમજવાનો ભાવ વધારે પણ સમજાય, સંસ્કૃત ભાષા આવડતી હોય તો સંસ્કૃત શાસ્ત્રોમાં વધારે ભાવ સમજાય, તો એ ભાષા જ્ઞાન ત્યાં જેમ મદદગાર થઈ ગયું ને એમ ક્યાંક યોગાભ્યાસ પણ મદદગાર થાય છે. પણ સાથે અધ્યાત્મ હોય અને યથાર્થ સમજણ હોય તો, નહીતર પછી બીજી ગડબડ થાય. એમ ક્ષુભસમ હોય એને સમજાનું અભિમાન થાય, વીર્યનો ક્ષુભસમ હોય એને ત્યાગ કરે તો ત્યાગનું અભિમાન થાય, એમ યોગાભ્યાસ કરે તો એનું અહંપણો થઈ જાય. એટલે મોક્ષની ભૂમિકામાં પર્યાય દ્રષ્ટિ હોવાથી અહંપણું ન થાય અને યથાર્થતા આવે એ પ્રકાર જરાક વિકટ છે. એટલે મોક્ષુતામાંથી બહાર નીકળવું, આગળ વધવું એ વિકટપણું છે. પછી આગળ લાઈન ક્લિયર છે. એટલે થોડો રિસર્ચ એટલા માટે કર્યું છે કે ભાઈ યથાર્થતાને આખી લાઈન કેવી રીતે બેસાડવી બેસે. શું? સહેજે હા સહેજે પણ
એમાં બેલેન્સ રહેવું જોઈએ. એકલો ખેદ કરીને નિરાશ થઈ જાય તોય નુકસાન કરી બેસે. એટલે સ્વકાર્યનો ઉલ્લાસ હોવો જોઈએ, કેટલો મોટો લાભ થાય, અનંત જન્મ મરણનો નાશ થાય, તમામ દુઃખનો અભાવ થાય, તો એના માટે વિરહ ઉલ્લાસ હોવો જોઈએ. અને કાર્ય ન થાય તો એને સહેજે ખેદ પણ થવો જોઈએ. એકલો ખૂબ ખેદ કરીને બેસી જાય તોય નુકસાન થઈ જાય, તો એકદમ નિરાશ થવાનો માર્ગ નથી. એ બે વચ્ચે બેલેન્સ ફરેવું જોઈએ. સંતુલન રહેવું, વજણું જ્યાં જેટલું જવું જોઈએ એટલું જ જવું જોઈએ, હિનાધિક નહીં જવું જોઈએ, આ બધી માર્ગની ખૂબ સૂક્ષ્મતા છે. અને એટલા માટે સત્પુરુષનો યોગ વિશેષ કરીને ઉપયોગી છે. કેમ કે અમુક મને બધાને કેમ ખબર પડે કે ક્યાંક વજન વધારે જાય તો કેટલું નુકસાન થાય, ક્યાં વજન ઓછું જાય તો કેટલું નુકસાન જાય, કેમ પોતાને મને ખબર પડે. યથાર્થતા આવી જાય તો ખબર પડે છે. મોક્ષની ભૂમિકામાં પણ એક યથાર્થતાનો પ્રકાર છે એ પણ થઈ જાય, પછી વાંધો નથી આવતો. અને પૂર્ણતાના લક્ષ્ય બધી લાઈન આગળ સરખી ચાલી હોય તો યથાર્થતામાં આવી જાય આગળ આવતા, પણ એમાં લાઈન સંધાઈ જાય છે. લગભગ સંસ્કારી જીવોને એમ થાય છે, સત્પુરુષ ન મળવા છતાં સંસ્કારી જીવો મોક્ષ માર્ગ સુધી પહોંચી જાય છે. એનું કારણ એ છે કે એની લાઈન પહેલેથી એવી રીતે બેસી જાય છે, પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત થઈ અને એવી રીતે આખી લાઈન ઓફ કોઓર્ડિનેશન આવી જાય છે, યથાર્થતામાં આવે છે. એટલે સત્પુરુષ ન હોય તો પામી જાય છે, એનું કારણ એ છે. એ સામાન્ય રીતે સત્પુરુષની આવશ્યકતા અનુભવ ગોચર થાય એવી છે. એટલે તો આનંદજી ગાયું છે, તાર તરવારની સોહલી દોહલી ચૌદમા જિનતણી ચરણ સેવા. તરવારની ધાર ઉપર નાચવું સહેલું છે, અને એવી કળા હોય છે કે તરવારની ધાર ઉપર નાચે તો એના પગમાં તરવારની ધાર બેસે નહીં ને લોહી નીકળે નહીં, એવી કળા હોય છે. એવા બાજીગર લોકો હોય છે, કળા એટલે બાજીગર લોકો, કે તરવારને ધાર ઉપર નાચે. અંગારા ઉપર નથી ચાલતા, અગ્નિ ઉપર તો ચાલે જ છે ને લોકો. એ સહેલું છે, જિનેશ્વરનો માર્ગ એટલો સહેલો નથી એમ કહ્યું છે. ડોલી ચૌદમા જીને તને ચરણ છે. સંસાર પાર કરી જાય છે જેવી તેવી વાત છે, આખો સંસાર કરી જાય છે જેવી તેવી વાત છે. માન્ય રીતે તો સંસારમાં બુદ્ધિશાળી ને બધા માન્ય રાખે છે, પણ આ શ્રીમદજી જુઓ કેવા મેધાવી પુરુષ છે, ગમે તેને ઉભો રાખી દે ને. એમના વચનો એવા છે, અતિશય બુદ્ધિ વાળા હોય તો એક વાર તો ઉભો રહી જાય, કોઈ કહેવા વાળા જબરદસ્ત વ્યક્તિ છે એવી વાત છે. નિર્મળતા ઘણી છે ને, જ્ઞાનમાં નિર્મળતા ઘણી છે ઉઘાડની સાથે. એ ક્વોલિટી તો મળે નહીં ક્યાંય. આપણે તો શું છે, પેલું સંપ્રદાય બુદ્ધિ નો થોડોક પ્રકાર આવી ગયો છે આપણા સમાજમાં પણ. એટલે ઓલું આ બધું ત્રિશલા રાણી નું એવું બધું આવે, આપણે મહાવીર ભગવાન નું થોડુંક આવે છે ને કથાનું, સુતાંબર શાસ્ત્ર અનુસાર રબડ કે છે બધા. અને પોતે પણ બહુ જ આત્મસાક્ષીએ કેટલીક વાત લખી છે. તમે જે આ કહીએ છીએ તે આગમ જ છે. આગમ માંથી અમારી વાત કદાચ મળશે, ન મળે તો એને તમે આગમ માનજો. એવું ક્યારે કહ્યું હોય? કેટલી એમને આત્મ પ્રતીતિ હોય તો એમ કે મારી વાતને તમે આગમ ગણજો. એ ક્યારે કે એ રીતે પણ સમજી શકાય એવી વાત છે કે વિષય બહુ મૂલ્યવાન વિષય છે. એ કઈ અહંપણાથી નથી લીધું, મુમુક્ષુ ઉપરની કરુણા બુદ્ધિ થી એ વાત લખી છે એમને. એને લાભ થવાનું કારણ છે એમને. પછી કોઈ બીજી રીતે વક્રતાથી ખેંચી જાય જુદી વાત છે. એવી વાતને બહુ માન્ય કરવી જોઈએ પરમ આદરથી. એના બદલે જો અમાન્ય થાય તો વક્રતા ખણી થઈ જાય, બહુ મોટો અનાદર થાય. ચક્રવર્તી ત્રણ તીર્થંકરો તો ચક્રવર્તી હતા, એથી હું થઈ ગયો. કઈ એમાં કઈ ભૂમિકા નો દોષ નથી કઈ હોય તો. આ તો મહાવીર સ્વામી બાલ બ્રહ્મચારી હતા, પણ કદાચ ન હોય તો શું, એથી કઈ ભૂમિકા નો ભૂમિકાનો દોષ નથી. અને ત્યાં તો એમને એમ લેવું છે કે એનો ત્યાગ કરી શક્યા છે. એમનો તો એમનો ત્યાગ બતાવવો છે કે 30 વર્ષની ઉંમરે પણ એ સ્ત્રીને ત્યાગી શક્યા હતા. એમ એમનો ગુણ બતાવવો છે, કે અવગુણ નથી બતાવવો. વકરતા હોય તો ક્યાંય નું ક્યાંય ખેંચી જાય માણસ, અવગુણમાં ખેંચી જાય એને. 30 વર્ષની ઉંમર તો અમારી યુવાન ઉંમર છે, તો યુવાન ઉંમરે પણ એ ગ્રહ ત્યાગ કરી શક્યા હતા, દીક્ષા લઈ શક્યા હતા. એમ કેવું છે એમનું ઐશ્વર્યને ત્યાં સ્થાપિત કરવું છે, એના બદલે અવગુણ માં લઈ જાય તો ખોટું જ કહેવાય ને. છે ને, આવે છે 18 દોષ રહિત. મોક્ષમાં આમાં રાત્રિ ભોજન નો પાઠ લખેલો છે, છતાં લોકો આરોપ એમ કર્યો કે તો રાતે જમતા હતા. એમના 17મા વર્ષે મોક્ષમાળા લખી છે, એમાં રાત્રિ ભોજન નો તો એક પાઠ લખેલો છે. કેટલું નુકસાન છે રાત્રિ ભોજનથી, એનું સંક્ષિપ્તમાં વર્ણન કરીને લખ્યું છે કે આ વિષય મહત્વ વાળો હોવાથી તમારે શાસ્ત્રોમાંથી વાંચી લેવો. આ અંગેના શાસ્ત્રો છે, એમાંથી વાંચજો તમે, એવી ભલામણ કરી છે. લોકો એના ઉપર આરોપ કર્યો છે. મુંબઈમાં રહેતા હતા ને એટલે. અમુક સાહિત્ય જેટલું હાથમાં આવ્યું હોય એટલું તો યાદદાસ્ત તો બહુ જ હતી, જેટલું વાંચ્યું હોય એટલું તો બરાબર પકડી દીધું. શોભસમ ની ભૂલ શું ને પ્રયોજન ની ભૂલ શું ઈ ન સમજાય તો અન્યાય મોટો થઈ જાય.